સોગાની સાહેબને કરતા કર્મ અધિકાર એટલો પ્રિય હતો, હતું તો બધું પ્રિય, પણ એમને કરતા કર્મ અધિકારની આગળ એક શબ્દ લખ્યો છે કે ભરતખંડનો અલૌકિક એવો કરતા કર્મ અધિકાર, આવો પ્રયોગ કર્યો છે, ભરતખંડનો અલૌકિક એવો કરતા કર્મ અધિકાર. પછી ગુરુદેવશ્રી વક્તા, ત્યાંના શ્રોતા, એ બધો પણ સાથે મહિમા આખો ગાયો છે. જે શ્રીમદજીની લાઈન છે ને, જિનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી છે, જ્ઞાની પુરુષના વચનો જે નીકળે છે, અલૌ ભરતખંડનો અલૌકિક એવો કરતા કર્મ અધિકાર. તો જે કરતા કર્મ અધિકારની અંદર વિવિધ પ્રકારથી જે આત્મા કરતા છે તો કેવી રીતે, અકર્તા છે તો કેવી રીતે, રાગનો કરતા આત્માને કહીને ત્યાં શું સિદ્ધ કરવું છે, અકર્તા કહીને શું સિદ્ધ કરવું છે, એ વિવિધ પ્રકારની વિવક્ષાઓથી જે જીનવાણીમાં કથન આવ્યા છે, એમાં જે આપણે વર્તમાનમાં જે ગાથાઓ ચાલે છે, આજે 87, 88 અને 89 ત્રણ ગાથાઓનો સ્વાધ્યાય થયો, 89ની ગાથા પણ શરૂ થઈ ગઈ. તો એ ગાથાની વિષય વસ્તુની થોડી ચર્ચા કરવાનો ભાવ છે. વારંવાર ગુરુદેવશ્રીએ કોમટસારને યાદ કર્યું, સમયસારને તો યાદ કર્યું છે, પ્રવચન સારને પણ યાદ કર્યું. એટલે અંદરમાં જે ગાથાની વિષય વસ્તુ છે એ બધું વાંચવા તો વાંચીશું, તો જો સમય હશે તો વાંચીશું, પણ એનો જે ભાવ જે છે, મને થોડો એવો ભાવ છે કે એને આપણે વધારે સમજીએ કે વધારે સ્પષ્ટ થઈ જશે. પછી છેલ્લે સમય રહેશે તો આપણે એની ટીકા વાંચી પણ લઈશું, બરાબર છે કે નહીં? તો એક આપણે પ્રશ્ન સમજીએ, જે છેલ્લે લાસ્ટ 5-6 લીટી પણ ગુરુદેવજીની બહુ સુંદર લાઈનો આવી, સમજો ધ્યાનથી જરા, એક પ્રશ્ન છે આપણી સામે. પછી જ્ઞાન ગોષ્ઠીમાં પ્રશ્ન પણ આવે છે, ખૂબ આનંદ આવશે, 2-3 પડખા સમજીશું, એક આખું આપણે પિક્ચર ક્લિયર થઈ જશે. એક પ્રશ્ન એ છે, હા, એ છેલ્લી 5 લાઈન છે ને, બરાબર છે ને, પછી જ્ઞાન ગોષ્ઠીમાંથી પણ આપણે જોઈએ છીએ. જુઓ, જ્ઞાનાવરણીય ગોમટસાર ને યાદ કર્યું, અને પછી 2 લીટી નીચેના પેરેગ્રાફમાં એમ લખ્યું, જેમ માટી ઘડાને બનાવે એ માટી વ્યાપક અને ઘડો વ્યાપે છે, એમ કર્મ વ્યાપક અને એની ઉપર આવી ગયું. જો ગોમટસારમાં એમ લખ્યું જ્ઞાનાવરણીય, આમાં એમ લખ્યું, બરાબર છે ને, કે એક કડી આવી ગઈ 76 ગાથા. હવે 76 ગાથા અને ગોમટસાર ગાથા એ બંનેમાં હવે શું કહે, સાંભળજો, કે જેમ માટી ઘડાને બનાવે એ માટી વ્યાપક અને ઘડો વ્યાપે છે, એમ કર્મ વ્યાપક અને વિકાર પર્યાય વ્યાપે છે, એમ આવી ગયું 76 ગાથા, 75, 76 વગેરેમાં પહેલા એ એમ પહેલા આવી ગયું. પણ એ તો સ્વભાવ દ્રષ્ટિની વાત કરે છે. સ્વભાવની જ્યાં અનુભવ દ્રષ્ટિ થઈ તો સ્વભાવ વ્યાપક અને સ્વભાવની પર્યાય નિર્મળ એનું વ્યાપ્ય થાય છે. વિકાર વ્યાપ્ય પોતામાં ન રાખીને પરમાં નાખી, પોતામાં ન રાખીને પરમાં નાખી એને જ્ઞેય કરીને પોતામાં જ્ઞાતા રહેવું એમ કહ્યું છે. અહીં આમ લખે ત્યાં એમ લખે, અહીં આમ લખે ત્યાં એમ લખે, એટલે અહીં 76 ગાથામાં અને ત્યાં તેમ એટલે ગોમટસારમાં એમ લખે તો બે ઠેકાણે મજબૂત થઈ જાય. હા, બે ઠેકાણે ઊંધી માન્યતા શું થઈ જાય? મજબૂત થઈ જાય. જેમ વાંદરો આમે ચંચળ હોય ને પાછો એને ગુરુ દેખે વિંછી કરડ્યો, પાછો એને દારૂ પીવડાવ્યો, સમજાય છે કે નહીં? એમ બે ઠેકાણે મજબૂત થઈ જાય. કર્મથી થાય છે, કર્મથી થાય છે, પછી ને હા બે ઠેકાણે મજબૂત થઈ જાય. હવે સમજી આ વસ્તુને કેવી રીતે. આપણી સામે એક પ્રશ્ન છે કે આ જીવની પર્યાયમાં, એક સમયની પર્યાયની અંદર જે મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ થયા, બરાબર છે ને? હવે ગોમટસાર ગ્રંથની અંદર આવા પ્રકારનું કથન જોવા મળે છે કે દર્શન મોહથી વિકાર થાય. જે અહીંયા મિથ્યા દર્શનના પરિણામ થાય ને, દર્શન મોહથી મિથ્યાત્વ થાય, ચારિત્ર મોહથી કષાય થાય. ફરીથી કર્ણાન યોગના ગ્રંથમાં, ગોમટસાર વગેરેમાં, ત્યાં એમ કહ્યું કે આ જે રાગ દ્વેષનો વિકાર થયો એનો કરતા ત્યાં બતાવ્યું કર્મને, જડ કર્મને. એ કરતા જડ કર્મનો ઉદય આવ્યો એ કરતા, અને અહીંયા રાગ દ્વેષ થયા એ એનું કર્મ, કરતા કર્મ, ગુમટસાર. ઠીક છે ને? સમજો હવે, હવે સમયસારની અંદર, સમયસાર જે 76 વગેરે ગાથાને ગુરુદેવશ્રી યાદ કરે, ત્યાં આ રાગ દ્વેષના વિકારી પરિણામ થયા. એ કહે છે કે કહ્યું કે એનો કરતા તો કહે છે કે પુદગલના પરિણામ છે. શું કહ્યું? પુદગલના પરિણામ. ઠીક છે ને? એટલે પુદગલના પરિણામ એટલે કર્મ આવી ગયું, ત્યાં જડ કર્મ આવી ગયું, અને આ રાગ દ્વેષ થયા તો એ જડ કર્મનો ઉદય થઈ ગયો કરતા, કરતા અને આ રાગ દ્વેષના પરિણામ થઈ ગયું કર્મ. ઠીક છે ને? તો સમયસાર એ તો દ્રવ્યાનયોગનો ગ્રંથ છે, બરાબર છે ને? અને પેલો ગોમટસાર કર્ણાનયોગનો ગ્રંથ છે. શાંતિથી વાત સમજવી, કંઈક સુંદર. પછી જ્ઞાન ગોષ્ઠીમાંથી આપણે ગુરુદેવશ્રીએ જવાબ આપ્યા છે એ પણ વાંચીએ છીએ, બરાબર? પછી પ્રવચનસારની વાત પણ સાથે લઈ લઈએ છીએ. તો જુઓ, હવે ગોમટસારમાં જે કહ્યું કે વિકારનો કરતા કર્મ, કર્મથી વિકાર થાય છે, બરાબર છે ને? ગોમટસારમાં કહ્યું કે વિકારનો કરતા કર્મ, સમયસારમાં પણ કહ્યું કે વિકારનો કરતા કર્મ. તો આ બંને જે કથન છે એ બંનેની કહેવાનો આશય એક છે કે અલગ છે કહેવાનો આશય? કેમ કે એક તો ગોમટસાર જે છે અને એક સમયસાર છે. કથન બંનેમાં સરખું છે. ગોમટસારમાં પણ વિકારનો કરતા કર્મ કહ્યું અક્ષયભાઈ, ગોમટસારમાં પણ વિકારનો કરતા કર્મ કહ્યું, સમયસારમાં પણ વિકારનો કરતા કર્મ કહ્યું. સ્ટેટમેન્ટ તો બંને જગ્યાએ સેમ છે. તો એક ત્રીજો પ્રશ્ન એમાંથી પૂછી લઉં, બંનેમાંથી કયા ગ્રંથમાં આ વિકારનો કરતા જે આ રાગ દ્વેષ થાય છે જીવની પર્યાયમાં, એ બંનેમાંથી કયા ગ્રંથમાં આ રાગદ્વેષ જીવની પર્યાયમાં થાય છે એનો કરતા કર્મ છે એવું સિદ્ધ કરવું છે, બરાબર છે કે નહીં? ફરીથી બંનેમાં લખ્યું, ગોમટસારમાં પણ લખ્યું કે વિકારનો કરતા જડ કર્મ, સમયસારમાં પણ લખ્યું કે આ જે વિકાર થાય છે એનો કરતા પુદગલ કર્મ કરતા. તો બેમાંથી કયા ગ્રંથમાં આ રાગદ્વેષ જે જીવની પર્યાયમાં થાય છે એનો કરતા જડ કર્મ સિદ્ધ કરવું છે? લખ્યું છે બંને જગ્યાએ. કેવી સરસ વાત છે, લખ્યું છે બંને જગ્યાએ, પણ બંનેમાંથી એક પણ જગ્યાએ આ જીવની પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય છે એનો કરતા જડ કર્મ છે, બંનેમાંથી એક પણ જગ્યાએ સિદ્ધ નથી કરવાનું. લખ્યું છે બંને જગ્યાએ. હા, એટલે ગુરુદેવ શ્રી વારંવાર કહે છે ને, ભાનો કાગળ વાંચતા શીખવો પડશે. એટલે શું? ભાનો કાગળ વાંચતા શીખવો પડશે એટલે, હા, કે દીકરો ગયો અમેરિકા પરદેશ, લગ્ન કરીને અમેરિકા ચાલ્યો ગયો, પછી પત્ની સાથે કોઈ પત્ર વ્યવહાર નહીં, તો પિતાજીએ અહીંયાથી પત્ર લખ્યો દીકરાને. શું પત્ર લખ્યો? કે તારી પત્ની વિધવા થઈ છે. તો દીકરો રડવા માંડ્યો ત્યાં આગળ, બધા અડોશી પડે છે, પૂછે કેમ રડે છે તું? કે પિતાજીની ચિઠ્ઠી આવી છે, પિતાજીનો પત્ર આવ્યો છે ને એમાં લખ્યું છે કે તારી પત્ની વિધવા થઈ છે. અરે કહે છે કે તું જીવતો છે ને તારી પત્ની વિધવા થઈ છે, શું બોલે છે કે નહીં પણ પિતાજીની ચિઠ્ઠી છે, ભાનો કાગળ છે, ભાઈએ ચિઠ્ઠી લખી છે ને. તો કહે છે કે ભાનો કાગળ વાંચતા નથી આવડતો તને. કહેવાનો આશય એ છે કે તારી પત્ની વિધવા જેવું જીવન વ્યતીત કરી રહી છે. તે ત્યાંથી આવ્યા પછી ના એક ફોન કર્યો છે, ના પત્ર લખ્યો છે, તકલીફ છે, કાંઈ બીજું, મંદિરે જાય છે, સ્વાધ્યાયમાં જાય છે, પ્રવચનમાં જાય છે, એક પત્ર પણ તે નથી લખ્યું બીજી કાંઈ. એટલે તારી પત્ની વિધવા જેવું જીવન વ્યતીત કરે છે એ કહેવાનો આશય છે. સમજાય છે કે નહીં? હા, એમ જીનવાણીમાં ગોમટસારમાં જે લખ્યું કે વિકાર એક કરતા કર્મ, સમયસારમાં લખ્યું કે પણ વિકારનો કરતા જડ કર્મ, ઉદગલના પરિણામ, તો બંનેમાંથી કોઈ પણ ગ્રંથમાં આ જે પર્યાયમાં રાગ દ્વેષ થાય છે એનું કરતા આ જડ કર્મનો જે ઉદય આવે છે, પૌદગલિક કર્મનો ઉદય, એ આ રાગ દ્વેષ કરાવે છે એવું બિલકુલ સિદ્ધ નથી કરવું. જો તમે એમ માનવા જશો તો સમયસારની ત્રીજી ગાથાનું શું કરશો પછી? એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શતું નથી, ચુંબતું નથી, એ ગાથા ખંડિત થઈ જશે. મોટો સિદ્ધાંત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, સ્પર્શે નહીં. ટચ સ્ક્રીન હોય છે ને ભાઈ, અત્યારે મોબાઈલ બધા કેવા થઈ ગયા, ટચ સ્ક્રીન ને ઇન્દ્રવદન ભાઈ, અને એ ફોનને ખોલવો તો શું કરવું પડે? ટચ કરવું પડે. તો આંગળી ટચ થાય કે ના થાય? ત્યાં ટચ થાય કે ના થાય? હા, એવા સરસ મજાના એક એક વિષયો છે. પછી હશે તો આપણે એને ટચ કરીશું થોડુંક પહેલાં, પછી એને ટચ કરીશું એ વિષયને. હા, ટચ સ્ક્રીનવાળા ફોનને આ આંગળી ટચ કરે માટે મોબાઈલ ખુલે છે, એ કેટલા ટકા ખોટી વાત છે? બોલો, 100 એ 100 ટકા ખોટી વાત છે. કેમ કે આંગળી ટચ સ્ક્રીનવાળા મોબાઈલને ટચ જ નથી કરતી. ટચ કર્યું માટે ખુલ્યું, ખોટી વાત છે. હા, આ બાજુ મોરે કળા કરી માટે દર્પણમાં કળા થઈ, હા, દર્પણમાં પડી, બિલકુલ ખોટી વાત છે. બંનેનો કાળ એક છે. એમ આ આંગળીનું ટચ થવું અને એ વખતે મોબાઈલનું શું થવું? ખુલવું. એટલે આને ભ્રાંતિ થઈ ગઈ કે આમ કરવાથી આમ થાય છે. બંનેનો કાળ, બંનેનો સ્વકાળ અલગ અલગ છે, પણ બંનેનો સમય એક છે. એટલે આ જીવને ભ્રમ થઈ ગયો કે આમ કરવાથી આમ થાય છે. વાસ્તવમાં એવું બિલકુલ સ્વરૂપ છે નહીં. હા હા હા, ભાઈનો પ્રશ્ન છે, ટચ ના કરે તો ચાલુ કેવી રીતે થાય? તો એનો જવાબ એ છે કે આંગળી એક અલગ દ્રવ્ય છે, મોબાઈલ એક અલગ દ્રવ્ય છે. બરાબર છે કે નહીં? અને આંગળી એક દ્રવ્ય છે તો એની પણ કયા સમયે કઈ પર્યાયની લાયકાત હોય, યોગ્યતા એ નક્કી છે. મોબાઈલમાં પણ કયા સમયે કઈ પર્યાય થવાની એ લાયકાત નક્કી છે. તો એ વખતે આંગળી તમે કહો છો ટચ ના થાય તો ના ખુલે, પણ એ વખતે એ સમયની પર્યાયની મોબાઈલની ખુલવાની યોગ્યતા નથી ને, એના ઉપાદાન તરફથી જુઓ. નહીં તો એમ પણ બને છે કે વારે ઘડી ટચ કરીએ તો પણ ખબર નહીં, એક વાર કર્યું પણ ના ખુલ્યું, પછી બીજી વાર પછી ખુલ્યું, એવું પણ બને છે ને. તો ટચ કરવાથી ખુલતો દરેક વખતે ખુલવું પણ જોઈએ, પછી કહે છે ટચ બગડી ગયું છે એમ પણ કહે ને. હા, અરે વાસ્તવમાં એની ઉપાદાનમાં એ વખતે ખુલવાની યોગ્યતા નથી. થોડા ઘણા ભાવ તો આવે છે. કોઈ કહેતું હતું આજે સેમી ફાઇનલ છે, સાંજે પ્રવચનમાં કદાચ સંખ્યા ઓછી પણ રહે, એટલે પહેલાં કહી દઉં ને. હા, કદાચ એવું તો નથી ને કે તારી ફાઇનલ મેચ હોય? હા, સમજાય છે કે નહીં? એ ભલે સેમી ફાઇનલ હોય પણ આ ત્રસ પર્યાયની તારી ફાઇનલ મેચ હોય કદાચ. સમજાય છે કે નહીં? ગુરુદેવજી કહ્યું ને, વીજળીના ઝબકારે દોરો પરોવવાની વાત છે ને, આ ત્રસ પર્યાયનો આ મનુષ્યનો ભવ છેલ્લો હોય કદાચ ફાઇનલ મેચ તો નથી ને તારી? ગંભીરતાથી વિચાર તો એ કરવા, ફાઇનલ પર્યાય હોય મનુષ્ય પર્યાયની, કદાચ છેલ્લું આ મનુષ્ય પર્યાયનું ફાઇનલ વર્ષ પણ ચાલતું હોય, ફાઇનલ મહિનો પણ ચાલતો હોય. સમજાય છે કે નહીં? હા, એના ઉપર આપણું ધ્યાન કેમ નથી જતું? બાકી તો મને એક ઘટના યાદ આવે છે, જ્યારે નોટબંધી થઈને મોક્ષમાં પ્રકાશકની લાઈન આવે છે, નોટબંધી થઈ તો કેટલા દિવસની મુદત આપી હતી? 50 દિવસની મુદત આપી હતી ને, તો 50 દિવસ પછી જાહેર કર્યું ગવર્મેન્ટે કે 50 દિવસ પછી નોટ બંધ થઈ જશે. તો એ વિશ્વાસ હતો ને અક્ષયભાઈ આપણે કે 50 દિવસ પછી બંધ લંબાવે કે ના લંબાવે છોડો, 50 દિવસ પછી બંધ થઈ જશે. એ બંધ થશે નોટ એ ખ્યાલ આવ્યો ને ગવર્મેન્ટે ડિક્લેર કર્યું તો તરત જ બધા શેમાં લાગી ગયા, શેમાં લાગી ગયા. હા, મંદિર પ્રવચન પણ થોડું ગૌણ કદાચ થઈ ગયું હશે. હા, સમજાય છે, બધા સેટલમેન્ટમાં લાગી ગયા ને. અને ગવર્મેન્ટે 50 દિવસની મુદત આપી હતી ને આ એક કામ આપણે કેટલા દિવસમાં કરી દીધું? હા, બરાબર ને, કોઈએ 20-25 દિવસમાં કામ પૂરું. પછી શું બોલે છે ગવર્મેન્ટ, કાલે બંધ કરતી હોય તો એ પણ અમને વાંધો. મારે સૌ ભાવ સમજો, આપણે ક્યાં જવું છે. 50 દિવસની મુદત આપી હતી ને, અમે કામ 20 દિવસમાં બધું ક્લિયર કરી દીધું છે, હવે નોટ આજ કાલ બંધ કરતી હોય તો આજે બંધ કરે તો પણ અમારે વાંધો નથી, કામ કરી દીધું ને. બસ ત્રણ લોકના નાથ જિનેન્દ્ર ભગવાન પણ એ કહે છે, જેમ 50 દિવસ પછી નોટ બંધ થવાની વાત કરીને એમ કાલે નાડી પણ બંધ થઈ જશે તારી. નક્કી છે ને નાડી બંધ, એ ભાષામાં સમજાવીએ છીએ આપણે. હા, દેહ છૂટી જશે એ વાત પણ નક્કી છે. તો જેમ પેલી નોટ બંધ થવાની સાંભળીને તું એના વ્યવસ્થામાં લાગી ગયો તો આ દેહ છૂટી જશે, નાડ બંધ થઈ જશે, તો પછી બીજે ઉતારા કરવા પડશે, તો એની તૈયારીમાં તું શું લાગ્યો? શું લાગ્યો તૈયારીમાં? જેમ ત્યાં લૌકિકમાં ધનનો તને એવો મહિમા હતો તો તું એવો પ્રિપેર્ડ થઈ ગયો કે એવું કહેવા લાગ્યો કે કાલે નોટ બંધ કરતો તો આજે કરો, એમ ધર્મની અંદર તું એવો તૈયાર થઈ જા સમાધિ મરણ માટે, મૃત્યુ મહોત્સવ માટે તું તૈયાર થઈ જાય ને, ચાહે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ, આજ હી આજ આવે છે કે નહીં? હા, શેમાં આવે છે? મેરી ભાવનામાં છે ને, એવો તૈયાર થઈ જાય કે ચાહે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ, કાલે આવતો આજે આવે તો પણ વાંધો નથી. પૂજ્ય ગુરુદેવને એક સુંદર બોલ છે, અદભુત બોલ છે, દેહ તને છોડે ને એ પહેલા તું દેહ ને છોડ, એનું નામ. જેમ પેલી નોટબંધી માટે તું તૈયાર થઈ ગયો, એમાં નાડબંધી થાય એ પહેલા તું તૈયાર થઈ ગયો. કેમ કે નાડીની બંધ, જે નાડી બંધ થઈને તો ગુરુદેવ સમજાવ્યું કે દેહ તને છોડે એ પહેલા તું દેહ ને છોડ, આ નાડી બંધ થાય એ પહેલા અબંધ સ્વભાવી આત્માને તું જોઈ લે. મેં અબંધ સ્વભાવી આત્માને જોઈ લીધો ને, બસ કે છે હવે કોઈ વાંધો નથી. અને વધારે શું કહીએ, કેટલી તો વોર્નિંગો આવી ગઈ ને કોઈને. આમાંથી જે બધા બેઠા છે, મોટે ભાગે બધા બેઠા છે, એને કોઈને મીઠું બંધ કરાવ્યું હશે, કોઈને ઘી બંધ કરાવ્યું હશે, કોઈને તેલ બંધ કરાવ્યું હશે, કોઈને ખાંડ બંધ, કેમ કે હજુ જેને બંધ નથી કરાવ્યું તો બહાર રખડતા હશે. ભાષા થોડી કદાચ એવી લાગે તો માફ કરજો, બંધ નથી કરાવી ને ડોક્ટરે, એ તો હજુ બહાર ફરવાના શોખમાં હશે, કંઈક બંધ કરાવ્યું હોય આવતા હોય છે. 10 લક્ષણમાં બધા આવે, અષ્ટાનિકા વગેરેમાં થોડુંક એવું રહે ને, થોડુંક કંઈક બંધ કરાવ્યું આવે. પણ ભગવાન એ કહે છે કે હવે આ ઘી ખાંડ તેલ બંધ કરાવ્યું છે ને, કાલે શ્વાસ પણ શું થઈ જશે? બંધ થઈ જશે. પણ એ પહેલા હું શ્વાસોશ્વાસ વગર જીવું છું, જીવત્વ શક્તિથી જીવું છું, એવો તું નિર્ણય કરી લે તો પછી આવે છે ને. મેં સમજ રહા થા અબ તક પ્રભુ, ભોજન સે જીવન ચલતા હૈ, ભોજન બિન નરકો મે જીવન, ભરપેટ મનુજ ક્યો મરતા હૈ. સિદ્ધ ભગવાન, તુમ ભોજન બિન અક્ષય સુખમય. હા, ભોજન બિન આ શ્વાસ બંધ, આ શ્વાસ ધીમા ચાલે છે, પછી પેલું ઓક્સિજન કેવું લગાવે છે નહીં. હા, ઓક્સિજન બરાબર આવતો નથી, બોટલ વગેરે લગાવે ને મેન્ટેન કરે ને. સિદ્ધ ભગવાનને ઓક્સિજનની જરૂર ખરી? નહીં ને. હા, કેમ? કેમ કે હું તો જીવત્વ શક્તિથી જીવું છું, ચિતિ શક્તિ, દશી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ વડે જીવું. મારે આ ઓક્સિજનના બોટલ વગેરે મારી કોઈ પરાધીનતા નથી. એ ગુરુદેવશ્રી આપણને પાઠ ભણાવ્યા છે ભાઈ, દેહ તને છોડે પહેલા તું દેહને છોડી દે. તો સમજો જરાક વાત એક એક ધ્યાનથી, કે પેલા નંબરમાં એ વાત આપણે એ થઈ કે જીવની એક સમયની પર્યાયમાં જે મોહ રાગ દ્વેષના પરિણામ થાય છે એ ના તો ગોમટસારમાં કર્મ કરાવે છે સિદ્ધ કરવું છે, ના સમયસારમાં એ સિદ્ધ કરવું છે. કેમ કે જો કર્મ આ વિકાર કરાવે તો ત્રીજી ગાથા શું થશે પછી? એક દ્રવ્યનો બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત ભાવ છે એનું શું કરશો ત્યાં પછી? એટલે એક વાત તો પહેલી નક્કી વાત છે, નંબર એક વાત. બીજી વાત, જ્યાં શાંતિથી સમજો, પ્રવચન સાર સોરી ગોમઠ સારમાં જ્યાં એમ કહ્યું છે કે દર્શન મોહનીયના ઉદયથી મિથ્યા દર્શન થાય, આવીને ગાથાની અંદર જ્ઞાનાવરણીયના ઉદયથી અહીંયા અજ્ઞાન જોવામાં આવે, ચારિત્ર મોહનીયના ઉદયથી કષાય જોવામાં આવે, ક્રોધ નામનો કર્મ હોય છે, ક્રોધ નામ અહીંયા જીવમાં જે ગુસ્સો આવે એ અલગ, પણ બહારમાં એવું જડ ક્રોધ નામનું કર્મ હોય તો અહીંયા ક્રોધ જોવામાં આવે, નિંદ્રા નામનું કર્મ હોય તો અહીંયા એ પ્રકારે નિંદ્રાનો ભાવ જોવામાં આવે. તો જે ઘુમટસારમાં એ જે કથન કર્યું છે ત્યાં કર્મનો ઉદય વિકાર કરાવે છે, સિદ્ધ નથી કરવું. પણ જીવમાં અહીંયા જે મોહરાગ દ્વેષના વિકારી પરિણામે એની ઉપાદાનની યોગ્યતાથી, એ સમયની તત્સમયની યોગ્યતાથી થયા ને ક્રમબદ્ધમાં એ પર્યાય થઈ, જે અહીં લઈને લખી છે જીવની જેવી ભવિતવ્યતા, એટલે કે પર્યાયની ક્રમબદ્ધતા હોય તેવી જ તેની બુદ્ધિ થાય છે. પરંતુ ક્રમબદ્ધની અંદર એવી અહીંયા ભવિતવ્યતા યોગ્યતા હતી કે અહીંયા ક્રોધના કે માનના પરિણામ થયા એ વખતે, અને એ જ વખતે બહારમાં કયા કર્મનો ઉદય હતો એનું જ્ઞાન કરાવવું છે. ગોમઠ સારમાં શું કરાવવું છે? જ્ઞાન કરાવવું છે કે અહીંયા ક્રોધના પરિણામ થયા, જેમ અહીંયા દર્પણમાં મોરનું પ્રતિબિંબ, આપણે દર્પણમાં જોયું તો મોરનું પ્રતિબિંબ જોયું તો આપણને બહારમાં ખબર પાછળ નહીં જોવું પડે, આપણે તરત જ ખ્યાલ છે નિમિત્ત રૂપે બહાર કોણ છે? મોર છે. અહીંયા દર્પણમાં કાગડો દેખાયો તો આપણે દર્પણમાં જોઈએ છે કાગડો દેખાય, પ્રતિબિંબ કાગડાનું, તો આપણને તરત જ જ્ઞાન થશે કે પાછળ શું છે? કાગડો છે. કાગડાના કારણે પ્રતિબિંબ પડ્યું છે, મોરના કારણે પ્રતિબિંબ પડ્યું છે એમ નથી, એ દર્પણની સ્વચ્છતાનો વિકાર છે, એ દર્પણમાં એવી યોગ્યતા છે. નહીં તો હું એમ કહું કે મોરને આ દિવાલની સામે ઊભો રાખો, મોર દિવાલની સામે ઊભો રહે તો દિવાલમાં પ્રતિબિંબ પડશે? નહીં પડે ને, દિવાલની સામે નહીં પડે. લાકડાનું પાટિયું રાખો, લોખંડનું પાટિયું, પ્લાસ્ટિક રાખો, છ વસ્તુઓ મૂકી છે, છ વસ્તુ છ એ આગળ મોરને લઈ ગયા, છ એ આગળ મોરને લઈ ગયા તો એકમાં મોર સામે દેખાયો તો આપણે તરત જ શું કહીશું કે આમાંથી તમારે દર્પણ સર્ચ કરવાનું છે. છ પાટી આવશે, એમાંથી તમારે દર્પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે, મોરને છ એ છ જગ્યાએ લઈ ગયા. તમારે એક એક જગ્યાએ કહ્યું આ મોર છે, સમજે, આ દર્પણ છે એમ તમે કહી દીધું. કેવી રીતે કહી દીધું? પાંચમાં તો કાંઈ સામે મોરને લઈ ગયા પણ ત્યાં સામે કોઈ પ્રતિબિંબની અવસ્થા ના દેખાય, અને છ એક જગ્યાએ શું થયું? ત્યાં દેખાયું, ત્યાં ઝલકન દેખાય પ્રતિબિંબ, તરત જ શું કહીશું કે આ શું છે? દર્પણ છે. એનો મતલબ દર્પણની અંદર પોતાનામાં પ્રતિબિંબ એ પ્રમાણે થાય એવી એની પોતાનો એવી જાતિની યોગ્યતા છે, એનામાં એવી લાયકાત છે, એનામાં પોતાનામાં છે. મોરના કારણે નહીં, સમજે, મોરના કારણે હોય તો દિવાલમાં પણ થવું જોઈએ, પણ દિવાલમાં ના થયું ને દર્પણમાં થયું, એટલે મતલબ દર્પણમાં એવી શક્તિ છે, દર્પણમાં. એટલે પ્રતિબિંબ પડ્યું ને એમાં કોના કેટલા ટકા, કોના કેટલા ટકા? તો કહે છે કે મોરના સોએ સો ટકા શેમાં? મોરમાં. અને દર્પણમાં જે સ્વચ્છતામાં એનો જે લાલ પીળો ઘેરો રંગવાળું જે પરિણમન દર્પણની સ્વચ્છતાનો વિકાર, એના સોએ સો ટકા શેમાં? દર્પણમાં. એકબીજાના આમાં 50% ને આમાં 49% ને આમાં 51% એવું બિલકુલ નહીં, બરાબર છે ને? દ્રષ્ટાંત પણ આચાર્ય દેવી કેટલા સરસ આપ્યા છે. એવી રીતે સમજો, એવી રીતે અહીંયા જીવની ક્રમબદ્ધ પર્યાયમાં, કેમ કે ત્રણેય કાળની પર્યાય નક્કી છે, ક્રમબદ્ધમાં જે વખત અહીંયા ક્રોધના પરિણામનો કાળ, ક્રોધના એ જ વખતે આ બાજુ બહારમાં ક્રોધ કર્મનો ઉદય છે, બરાબર છે ને? તો આપણે વાત કરીને ગોમઠસારની અંદર અહીંયા જે વિકાર થયો, તો વિકાર થયો પોતાના ષટકારકથી, ઉપાદાનની યોગ્યતા, અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી થયો. એ વખતે નિમિત્ત કોણ હતું? ક્રોધ નામનું કર્મ હતું. એમ કહ્યું ને કે મોર હતો, કાગડો હતો, બરાબર છે કે નહીં? એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું ત્યાં, એનાથી નહીં, નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. ગુરુદેવની અંતિમ દેશનામાં, અંતિમ દેશનાનો એક બોલ છે ચોથા નંબરનો, નિમિત્ત હાજર હોય છે, બોલીશું આપણે સાથે, નિમિત્ત હાજર હોય છે પણ નિમિત્ત કાંઈ પણ કરતું નથી. ફરીથી બોલીશું, નિમિત્ત હાજર હોય છે, બોલો જો, પણ નિમિત્ત કાંઈ પણ કરતું નથી. પણ અને કાંઈ પણ એટલા માટે થોડું જુદું પાડીને બોલ્યા આપણે, બરાબર. નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ પણ કરતું નથી. એવી રીતે અહીંયા જીવમાં સમજ બે વસ્તુ લઈએ છીએ આપણે, એક તો મિથ્યા દર્શનના પરિણામ, મિથ્યાતન ઊંધી માન્યતાના પરિણામ. શું કહ્યું? ઊંધી માન્યતાના પરિણામ. તો એ વખતે આપણે કર્મ નિમિત્ત રૂપે લઈશું ને તો દર્શન મોહ લઈશું, જ્ઞાનાવરણ નહીં લઈએ. ઇન્દ્રવદનભાઈ, જ્ઞાનાવરણ ચારિત્ર મોહ નહીં લઈએ આપણે. અહીંયા ઊંધી માન્યતાના જીવમાં પરિણામ છે તો એ વખતે બહારમાં દર્શન મોહ કર્મનો ઉદય, અને અહીંયા ક્રોધના પરિણામ થયા, માનના પરિણામ થયા તો કયો કર્મ લઈશું? ત્યાં ચારિત્ર મોહનીય કર્મ લઈશું. બરાબર છે કે નહીં? એમ સાતે કર્મ જીવ વિપાકી કહ્યા છે, સાત કર્મને જીવ વિપાકીમાં મૂક્યા કે એ કર્મનો ઉદય કર્મ, પણ એનું અહીંયા ગાડી જીવમાં એ પ્રકારે વિભાવરૂપ પરિણામ જોવામાં આવે છે ત્યાં ગાડી. ઠીક છે ને? વિસ્તાર એનો ઘણો છે, પણ થોડો એનો ભાવ સમજવો છે આપણે. કે અહીંયા સમજો, ક્રોધના પરિણામ થયા તો ગોમઠસાર શું બતાવે છે કે કયા કર્મનો ઉદય છે એ વખતે? ક્રોધ કર્મનો ઉદય છે. તો ગોમઠસારની અંદર નિમિત્તનું શું કરાવવું છે? જ્ઞાન. જે ગુરુદેવસિંહનો બોલ, નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ પણ કરતું નથી, કાંઈ પણ કરતું નથી, એ કરે નહીં એ ગાડી જીવની અંદર પેશીને. બરાબર છે ને? તો આ એક ગોમઠસારની શૈલી છે નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત. ઠીક છે ને? હવે સમયસારની અંદર પણ આ જ સેન્ટેન્સ છે કે આ મોહ રાગ દ્વેષના પરિણામ છે, પુદગલના પરિણામ, કર્મ કરાવે છે, કર્મનું વ્યાપ્ય બોલ્યા ને 76મી ગાથામાં. આ રાગ દ્વેષ થયા, ભાઈ સમજો, રાગ દ્વેષ થયા એ વ્યાપ્ય, અને જડ કર્મ એમાં વ્યાપક. વ્યાપ્ય વ્યાપક, કર્મ વ્યાપક, કર્મ વ્યાપક, જડ કર્મ વ્યાપક, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, અને આ રાગ દ્વેષ થયે ભાવ કર્મ, રાગ દ્વેષ થયે ભાવ કર્મ. બરાબર છે ને? તો જડ દ્રવ્ય કર્મ વ્યાપક, અને રાગ દ્વેષના વિકારી પરિણામ થયા વ્યાપ્ય. તો વ્યાપ્ય વ્યાપક સંબંધ, કર્તા કર્મ સંબંધ સમયસારમાં બતાવ્યો. તો સમયસારની અંદર પણ જ્યાં આમ કહ્યું ને કે આ રાગ દ્વેષ પુદગલના પરિણામ છે, તો ત્યાં આ જીવની પર્યાયમાં રાગ દ્વેષ થયો એ જડ કર્મ કરાવે છે સિદ્ધ નથી કરવું. ના તો ગોમઠસારમાં એવું સિદ્ધ કરવું છે, ના સમયસારમાં એવું સિદ્ધ કરવું છે, અને કથન બંને જગ્યાએ આવ્યા છે. પણ ગોમઠસારમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે, અને સમયસારમાં જે રાગ દ્વેષને પુદગલના પરિણામ કહ્યા ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા નહીં, પણ દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટેનું પ્રયોજન છે. દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે કે શું? હવે સમજો, પ્રવચનસારને ગુરુદેવ યાદ કર્યું, પ્રવચનસારને યાદ કર્યું ને કે પ્રવચનસારમાં એમ કહ્યું, પ્રવચનસારમાં એમ અને આપણી ચાલતી ગાથા, ચાલતી ગાથા કે રાગ દ્વેષનો કરતા આપણી ચાલતી ગાથામાં કોને કીધો? જીવને. રાગ દ્વેષનો કરતા જે થઈ રહ્યા છે એનો કરતા પુદગલને ના કહ્યો, એને જીવને કહ્યો. ત્રણ સ્ટેટમેન્ટ આવી ગયા આપણી પાસે. બરાબર છે કે નહીં? હવે ચાલતી ગાથામાં અથવા પ્રવચનસારમાં આ રાગ દ્વેષનો કરતા જીવ, કરતા કર્મ, કરતા કર્મ, તો અજ્ઞાની જીવ લઈ લીધો ને, કરતા જીવ અને આ રાગ દ્વેષના પરિણામે એનું કર્મ થઈ ગયું. આટલું. હવે આ મોહ રાગ દ્વેષના પરિણામ એ જીવનું કર્મ કહ્યું ને. કેટલા વાગ્યા સુધી છે ભાઈ આપણે? 10:15 સુધી. કાલે પેલું 10 વાગે પૂરું થયું. સરસ, તો ટાઈમ સરસ પૂરું થઈ જશે આપણે પ્રકરણ. સમજો કે આ મોહ રાગ દ્વેષના પરિણામ એનો કરતા જીવ, જીવ એ રૂપે પરિણમ્યો છે, એ રૂપે જીવ પરિણમ્યો છે, માટે એ જીવ એનો કરતા કર્મ. હવે એ સ્થાપના તો કરી દીધી કે જીવ એનો કરતા છે, પણ હવે બીજી વાત છે કે સાથે આપણે કાલે બધે આત્મા રાગનો કરતા એ પણ ખરું, અને સાથે એમ પણ જ્ઞાન કર્યું કે આ રાખવા જેવું નથી. તાવ શરીરમાં આવ્યો, કહ્યું હતું ને, તાવ શેમાં આવ્યો? શરીરમાં આવ્યો એમ જ્ઞાન કર્યું, પણ એ જ વખતે શું જ્ઞાન કર્યું? રાખવા જેવું નથી. બરાબર છે? આ કપડામાં તાવ નથી આવ્યો, તાવ શેમાં આવ્યો? શરીરમાં. એમ પણ જ્ઞાન કર્યું, એ સમ્યક જ્ઞાન છે દ્રષ્ટાંતમાં. બરાબર છે? એમ રાગ ક્યાં થયો? રાગ આત્મામાં થયો, એ બરાબર છે, સમ્યક જ્ઞાન છે. અને સાથે રાખવા જેવો નથી, એ પૂરેપૂરું પ્રમાણ જ્ઞાન થઈ ગયું, થયો મારામાં અને કાઢવા જેવો છે, એ સમ્યક જ્ઞાન. હવે હવે વાત એ છે કે મારામાં થયું એ નક્કી કરી દીધું, કાઢવા જેવો છે એ વાત નક્કી. તો કહે છે કે મારે રાગ નથી રાખવો, કાઢવો છે તો શું કરવું? તો કહે છે કે આ સમયસારમાં બતાવ્યું ને કે જો તારામાં થયો છે તું એનો કરતા છે, પણ વાત બરાબર છે, પણ કાઢવો છે ને. તો હવે તારો જે દ્રવ્ય સ્વભાવ છે ને, આ રાગ થયો છે તો એક સમયની પર્યાયમાં થયો છે. ક્યાં થયો છે? પર્યાયની અંદર થયો હશે ને કાઢવા જેવો છે, પણ એ વખતે તારા દ્રવ્ય અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણ એ તો શુદ્ધ બુદ્ધ જ રહ્યા હશે. કહ્યું ને જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉદ્ધય ન લાગે, એમ જે કહ્યું ને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આત્મામાં મોહ રાગ દ્વેષ કશાય કરે એવી કોઈ શક્તિ જ નથી. શક્તિ છે જ નહીં આત્મામાં રાગ કરે એવી શક્તિ નથી. અને થોડું વધારે સરળ કરીને કહીએ ને તો આપણે અહીંયાથી બીજી પર્યાયમાં જઈએ તો શરીર છૂટી જાય કે ના છૂટી જાય? છૂટી જાય ને, છૂટી જાય. અચ્છા, એવી રીતે આ આત્મા સિદ્ધ બની જાય એ વખતે રાગ છૂટી જાય કે ના છૂટી જાય? છૂટી જાય ને. એટલે રાગ તારો સ્વભાવ નથી. અને દરેક સમયે રાગ શું થઈ જાય છે? બદલાઈ જાય છે ને. કાલે રાગ હતો, આજે છે, એક કલાક પહેલા તો એ છે, બદલાઈ જવાવાળો છે. એટલે રાગ તારો સ્વભાવ નથી, છૂટી જવાવાળી વસ્તુ છે, પરના લક્ષ્ય થયેલી છે. હવે એ જ વખતે જે વખતે રાગ પર્યાયમાં છે એ જ વખતે તારું દ્રવ્ય સ્વભાવ છે, એ તો રાગને બિલકુલ સ્પર્શ કર્યો નથી. એ તો નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ. એ છઠ્ઠી ગાથામાં લખી ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. શું લખ્યું છે? એ શુદ્ધ તો છે, જે મંદિરમાં ભગવાન તો છે, મંદિરમાં ભગવાન છે અને દર્શન દેવાનું કામ પણ કરે છે, પણ કોને? કે જે મંદિરમાં આવે એને. ભગવાન પણ છે ને દર્શન દેવાનું કામ કરે, પણ એ આવે એને. એમ આ તન મંદિરમાં છે ને, તન મંદિરમાં આ જાગતો જીવ ભગવાન આત્મા પરમેશ્વર તરીકે બિરાજમાન તો છે અને દર્શન દેવાનું પણ કામ કરે છે, પણ કોને? કે જે પર્યાય એના દર્શન કરે એને, જે પર્યાય એની ઉપાસના કરે એને. મંદિરમાં ભગવાન બિરાજે છે ને, એમના દર્શનનું નામ છે દેવ દર્શન. અને તન મંદિરમાં ભગવાન આત્મા બિરાજે છે ને, એના દર્શનનું નામ છે સમ્યક દર્શન. મંદિરમાં બિરાજમાન ભગવાન છે ને, એમના દર્શન કરવા માટે તો પુણ્ય હોવું જોઈએ, પુણ્ય. અને અંદરમાં બિરાજમાન ભગવાન આત્માના દર્શન કરવા માટે પુરુષાર્થ હોવો જોઈએ. રાત્રિ 1 વાગે કોઈ અહીંયા આવે અને ભગવાનના દર્શન કરવા છે તો વોચમેન કહે છે કે સવારે 5:30 મંદિર ખુલશે. પણ અંદરના ભગવાનના રાત્રે 2 વાગે દર્શન કરવા હોય તો ભગવાન આત્માના દર્શન કરવા, સમજાય છે ને? માને મંદિરમાં બિરાજમાન ભગવાનના દર્શન માટે તો પુણ્ય જોઈએ અને અંદરમાં બિરાજમાન ભગવાન આત્માના દર્શન માટે પુરુષાર્થ જોઈએ. મંદિરમાં બિરાજમાન ભગવાનના દર્શનથી પુણ્યનો બંધ થાય છે અને અંદરમાં બિરાજમાન ભગવાન આત્માના દર્શનથી સંવર નિર્જરાને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમજાય છે કે નહીં? અને આપણે ભગવાનની પાસે ભગવાનના દર્શન માટે નથી આવતા, ભગવાન આત્માના દર્શન કરવા માટે આવીએ છીએ. સમજાય છે કે નહીં? હા, રોજ સવારે આપણે ઘરે નાહી ધોઈને ઘરમાં તૈયાર થઈ, નાહી ધોઈને પછી કોની સામે ઉભા રહીએ છીએ તૈયાર થવા માટે? કોની સામે ઉભા રહીએ છીએ? અરીસાની સામે ઉભા રહીએ છીએ ને તૈયાર થવા માટે. ઘરમાં નાહીને આવીને તૈયાર થવા માટે કપડાં પહેરવાને દર્પણની સામે ઉભા રહીએ છીએ ને. દર્પણની સામે કેમ ઉભા રહીએ છીએ? ઇન્દ્રવદ દર્પણ બરાબર છે કે નહીં? તૂટ્યું નથી, ખસી નથી ગયું? આમ આમ દર્પણ જોવા માટે ઉભા રહીએ છીએ. દર્પણ જોવા નથી ઉભા રહ્યા ને? દર્પણ ચહેરો જોવા માટે, બરાબર? સમજો, ચહેરો જોવા માટે. દર્પણ તો એક ચહેરો જોવાનું બહાનું છે. દર્પણ તો ચહેરો જોવાનું શું છે? બહાનું છે. આપણે દર્પણને નથી જોતા, આપણા ચહેરાને જોઈએ છે. દર્પણ તો બહાનું છે. એમ ઘરેથી તૈયાર થઈને પછી અહીંયા આવ્યા, અહીંયા પણ એક બીજું દર્પણ છે અક્ષયભાઈ, અહીંયા પણ એક દર્પણ છે. સમજાય છે કે નહીં? હા. અને એ દર્પણમાં, પેલા દર્પણમાં તો આ અમૂર્તિક ચહેરો દેખાય છે, મૂર્તિક. અને આ જે દર્પણ જે છે ને ત્રિલોકીનાથ ભગવાન, એમાં મારો અંદરમાં અમૂર્તિક જે ચહેરો છે, જ્ઞાનાનંદ સ્વરૂપે ભગવાન બિરાજે છે ને, એ ભગવાન આત્માને જોવા માટે આ દર્પણ પાસે આપણે આવીએ છીએ. સમજાય છે ને? દેવ શાસ્ત્ર ગુરુ દર્પણ છે. એક બોલ આવે છે, હે સખી, એ દર્પણ શું કામનું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ના દેખાય? હા, મુનિવર રામસિંહના પાહુડ દોહવામાં આવે છે. હા, હે સખી, એ દર્પણ શું કામનું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ના દેખાય? અને આ ગ્રંથની અંદર દરેકમાં મારા આત્માનું પ્રતિબિંબ પડે છે, બધામાં આત્માનું પ્રતિબિંબ પડે છે. દરેક ભગવાનની અંદર અષ્ટાનિકા પર્વમાં તો બધા દેવો જાય છે ને, નંદીશ્વર દ્વીપની અંદર. હા, એક એક મંદિર, 52 મંદિર ને એક એક મંદિરમાં કેટલી પ્રતિમા છે? 108 રત્નોની પ્રતિમા. 108 આપણ દર્પણ, આપણ દર્પણ, આપણ દર્પણ મારા ભગવાન આત્માને બતાવવા વાળા દર્પણ છે ભાઈ. એ સાંજે રોજ આપણે અષ્ટાનિકા પર્વની 5 મિનિટ ચર્ચા કરીશું રોજ, કે આખું ત્યાંનો મહિમા શું. રોજ 5 મિનિટ પહેલા એની ચર્ચા કરીને પછી આપણે મોક્ષ માર્ગ પ્રકાશક લઈશું. સમજો જરાક. તો આપણે મંદિરમાં આવ્યા ને, મંદિરમાં આવ્યા ને તો ભગવાનને જોવા માટે નહીં, કોને જોવા માટે? ભગવાન આત્માને જોવા માટે. સમજાય છે કે નહીં? આ ભગવાન તો એક બહાનું છે, જેમ પેલું દર્પણ પોતાના ચહેરાને જોવાનું શું છે? એક બહાનું છે. એમ મારા ભગવાન આત્માને જોવાનું આ જીનબીમ તો શું છે? એક બહાનું છે. મારે ત્યાં કરતાં અહીંયા વધારે જોવાનું છે. જેમ પેલા દર્પણમાં ઘરે દર્પણ કરતાં ચહેરાને ગ્રદ્ધતા વધારે છે ને, આની ગ્રદ્ધતા વધારે છે, એમ અહીંયા પણ જીનબિંબ કરતાં નિજબિંબને જોવાની ગ્રદ્ધતા વધારે હોય. અને અંદરમાં જોવે છે તો એ ભગવાનનું લઘુનંદન થઈને ઘરે જાય છે. આવ્યો હતો મિથ્યા દર્શન લઈને, અને જાય છે તો સમ્યક દર્શન લઈને જાય છે. મારે ચૈતન્ય ધામની પૂજામાં એક પંડિતજી રાજેન્દ્રજી એક પંક્તિ લખી છે કે અહીંયાથી જાઓ છો ને, સમ્યક દર્શન લી કે ઘર જાઓ. અહીંયા આવ્યા છો તો શું? રોજ આપણે અહીંયા શેના માટે આવીએ છીએ? સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે. અને અહીંયાથી જે દિવસે લઈને ઘરે જઈએ ને તો સમજો કે ભગવાનના દર્શન થઈ ગયા. જો જ્ઞાન ગોષ્ઠીમાં ભાઈ ખોલજો 546 બોલ, જે આપણે વાંચી ને બે વસ્તુ ત્રણ વસ્તુ સમજ્યા ને, જ્ઞાન ગોષ્ઠીમાં 546 આવી ગયું. હા જો સાંભળજો, પ્રશ્ન છે ગોમટ સારમાં આપણે જે વિષય ચાલ્યો ને, આપણે મારો થોડો ભાવ આવો વધારે રહેશે કે જે ચાલ્યું એની આપણે સમરી લઈશું આપણે, બરાબર? પાછું આમાંથી ગાથાને થોડું રિપીટેશન જેવું પણ ના થઈ જાય ને, એક ભાવ આવી જાય. જો ગોમટ સારમાં કર્મને લઈને વિકાર થાય છે તેમ કહ્યું છે ને, બરાબર છે ને? કર્મને લઈને વિકાર થાય, સાંભળજો ઉત્તર. વિકારી અવસ્થા થાય છે તે પર્યાયની યોગ્યતાના સ્વકાળથી થાય છે. આ પહેલો જવાબ. તો આ વિકારી પર્યાય થાય છે પર્યાયની તત્સમયની યોગ્યતાથી, સ્વકાળથી થાય છે, નંબર એક વાત. હવે કર્મના લઈને થતી નથી, પણ નિમિત્તને આધીન થઈને વિકાર થાય છે. કેમ કે વિકાર થયો કે લક્ષ્ય ક્યાંનું હતું? એ બાજુનું લક્ષ્ય હતું ને, આ બાજુનું લક્ષ્ય હોય તો વિતરાગતા થાય, પેલી બાજુનું લક્ષ્ય હતું ને એટલે. પણ નિમિત્તને આધીન થઈને વિકાર થાય છે તેથી ત્યાં એટલે ક્યાં? ગોમટસારમાં. તેથી ત્યાં એટલે ગોમટસારમાં શું લખ્યું છે? પછી નિમિત્તનું જ્ઞાન કરાવવા. નિમિત્ત થાય છે એમ નહીં, પણ વિકાર થયો એ વખતે કોણ નિમિત્ત હતું? તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કર્મને લઈને થાય તેમ કહ્યું છે. એક વાત બરાબર. સમયસારમાં, હવે સમયસારમાં પણ એમ કહ્યું કે વિકારનો કર્તા કર્મ. એટલે ગુરુદેવનો છેલ્લો પેરેગ્રાફ બંનેથી પાકું કરી નાખે છે, ઊંધું પાકું કરી નાખે છે ને, કે ગોમટસારમાં પણ આમ કહ્યું છે કર્મથી થાય, સમયસારમાં પણ કહે છે કે આ જે કર્મ રાગ દ્વેષ થાય છે એની અંદર વ્યાપે વ્યાપક સંબંધ કર્મનો છે, બંનેથી ઊંધું પાકું કરે છે. હવે જો સમયસાર, સમયસારમાં પણ વિકારનો કર્તા પુદગલ કર્મને કહ્યું છે. એક મેં પહેલા માટે બંને જગ્યાએ કહ્યું છે, પણ બંનેમાં આશય અલગ છે. ગોમટસારમાં શું આશય છે? નિમિત્તનું જ્ઞાન કરાવવું. હવે સમયસારમાં ત્યાં કહ્યું છે ત્યાં દ્રષ્ટિનું દ્રવ્ય ઉપર જોર વર્તે છે તે બતાવવા વિકાર રૂપે આત્મા થતો નથી તેમ બતાવીને જે અલ્પ વિકાર છે તેનો કરતા પુદગલ કર્મ છે તેમ કહેવામાં આવ્યું છે. સરળ સરળ ભાષાએ એમણે ઘણી જગ્યાએ ગુરુદેવ એ પણ સ્પષ્ટ કર્યું કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. સમજે? પેલામાં નિમિત્તનું જ્ઞાન કરાવવાનું, અને અહીંયા રાગને પુદગલનો કહીને તું ચિંતા છોડ, તું આ બાજુ જો. તું રાગને કર્મની સામે પણ ના જો, રાગ થયો છે એની સામે ના જો, મેં તને એક બીજી વસ્તુ બતાવી, સરસ મજાની વસ્તુ, ત્યાં તું જો, ત્યાં જોઈશ ને તો તને ત્યાં રાગ દેખાશે પણ નહીં, અને આ જે રાગ થઈ રહ્યો છે એ પણ ચાલ્યો જશે. મલ્ટીપલ પ્રોફિટ વાળી વાત કરીએ છીએ. જ્યાં જોવાનું કહે છે ને, ત્રિકાલી દ્રવ્યની સામે જોઈશ તો રાગ દ્વેષ દેખાશે નહીં, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી શૂન્ય થાય નહીં દેખાય, અને એનામાં એવી તાકાત છે કે આ બાજુ પર્યાયમાં મોહ રાગ દ્વેષ ભાગ્યા જશે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, એટલે ત્યાં સમયસારમાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન. કોઈ પણ જગ્યાએ કર્મ વિકાર કરાવે છે એવી પૂછવાની વાત નથી. જુઓ તેમ બતાવીને, હા પૂજગલ તેમ કહે, હવે પ્રવચન સાર, જે આપણી ચાલતી ગાથા પણ સાથે સપોર્ટ વાળી છે. પ્રવચન સારમાં વિકારનો કરતા જીવ છે, હવે આવીને વાત, વિકારનો કરતા જીવ છે તેમ કહ્યું છે તો રાખવા માટે કહ્યું છે, રાખવા માટે કે કાઢવા માટે છે એ નક્કી કર્યું, અને સાથે એ પણ નક્કી કર્યું કે શું છે આ, કાઢવા જેવો છે. જો વિકારનો કરતા જીવ છે તેમ કહ્યું છે, ત્યાં એ વિકારી પરિણમન કર્મનું નથી પણ જીવનું જ છે તેમ બતાવવું છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ. એક લાઈન જ્યાં જ્યાં જે જે એ છે ભાઈ, જો તો જ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવામાં આવી શકશે. નહીં તો જીનવાણીની અંદર તો શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ, ભાવાર્થ ક્યાં કઈ દરેક જગ્યાએ અપેક્ષા નહીં ખોલી હોય, જો તું સાવધાન નહીં હોઈશ ને તો તારે તને ભૂલ પડી જશે ભાઈ. જે જીનવાણી ભવના અંતનું કારણ છે એ જ તારી ભવવૃદ્ધિમાં કારણ. ગુરુદેવે કેટલા કેટલા સાધુઓના, પંડિતોના, વિદ્વાનોના આધાર આપીને કે બધાને ઊંધી માન્યતા, બધા ઊંધું ઊંધું લઈને આવે છે, એકે તો પુસ્તક પણ છપાવી કર્મથી વિકાર થાય છે, એ અપેક્ષાને નથી સમજતા માટે. હવે એમનો જે વૈરાગના જે ભાવ સ્પષ્ટ કર્યા સાથે પણ વાંચી લેજો. રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનું જ્ઞાન કરવું એ સમ્યક દર્શન છે. પૂજા, ભક્તિ, યાત્રા આદિ તો અનંત વાર કર્યા, ભેદ જ્ઞાનની વાત છે ને. ગુરુદેવ કહેતો ને કે ગુરુદેવ શ્રી આ જાદુગર કેલાલ છે ને, એ જીવતી છોકરીના બે ટુકડા કરી નાખે છે. જુદા કે ગુરુદેવે કહ્યું એને, એમ કે ગુરુદેવ કે શું વાત, કે મારે જોવું પડશે. હા ગુરુદેવ કે એમાં શું વાત છે, આ વિદ્યાધરોની પાસે એ બધી વિદ્યા હોય છે મોટી વસ્તુ નથી, આશ્ચર્ય તો જ્ઞાન અને રાગના બે ટુકડા કરી નાખે ને, કમાલની વાત તો એ છે ભાઈ, કમાલની વાત તો છે જ્ઞાન અને રાગને ટુકડા કરવા. અને આત્માની પાસે એવો જાદુ છે. ગુરુદેવ પાસે કોઈ જાદુઈ લાકડી નહોતી ભાઈ. અમારા ગામડામાં, અમારું ગામ, અમારા બધા ગામ કહેવાય ને, બેતાલી ગામ, એક સોનાસન ગામ છે, એમાં લાકડી ચોરાઈ હતી ગુરુદેવની. ખલાવે છે ને, હા કોઈ એમ સમજાય કે કાનજી સ્વામી પાસે આ જાદુઈ લાકડી છે અને બધાની ઉપર ફેરવે છે તો બધા એમના થઈ જાય. ગુરુદેવે કહ્યું કે ભાઈ લાકડીમાં કાંઈ નથી, જે છે આત્મામાં ચૈતન્યનું જાદુ છે, અને લાકડી તો અમે એટલા માટે રાખીએ છીએ ને કે આત્મા પસીનો થાય ને, અને આ જીનવાણીને અડીએ તો વિરાધ ના થાય. મારે તો એમાંથી ઘણી વાર લાગ્યું, ગુરુદેવશ્રીનો ચરણાણીઓ કેટલો ઊંચાઈ વાળો હતો, કેટલી ઊંચાઈ, હાથમાં પસીનો થાય અને જીનવાણીને અડીએ તો વિરાધ ના કહેવાય, આવો તો ચરણાણીઓ ઊંચો હતો ને ભાઈ. હા અને ઘણી જગ્યા અહીંયા તો નહીં હોય પણ ઘણી જગ્યાએ બહાર જોઈએ કે એક જગ્યા માટે સમયસર પણ ખુરશીમાં મૂકીને જાય, બહારમાં મોટી ફંક્શનોમાં જોઈએ ને, હા એટલો પણ તને વિનયના પરિણામ ન હોય તો એમ ન હોય ભાઈ. સમજાય છે કે નહીં? હા એક આવે છે ને બોલ કે વિનય એ છે, એક બોલ છે એમ, બે છે, વિનય જ્ઞાનની પાત્રતા છે અને વિનય જ્ઞાનનું ફળ છે. વિનય જ્ઞાનની પાત્રતા છે, વિનય નહીં હોય ને તો જ્ઞાન અંદર પેસે જ નહીં, અંદર પ્રવેશ નહીં કરે, આ વાત ભગવાનની વાણી અંદર નહીં ઘૂસે વિનય નહીં હોય. વિનય જ્ઞાનની પાત્રતા છે નંબર એક વાત, અને બીજું વિનય જ્ઞાનનું ફળ છે. તું આ વાત સમજ્યો છે ને તો ઓટોમેટિક તારા જીવનમાં દેવ, શાસ્ત્ર, ગુરુ, સાધર્મી પ્રત્યે વિનયનો, ભક્તિનો ભાવ ભૂમિકા અનુસાર આવ્યા વિના રહેશે નહીં, બંને તરફથી છે. બરાબર છે કે નહીં? વિનય જ્ઞાનની પાત્રતા છે અને વિનય જ્ઞાનનું શું છે, ફળ છે. જો એકલા જગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનું જ્ઞાન કરવું એ સમ્યક દર્શન છે. પૂજા, ભક્તિ, યાત્રા આદિ તો અનંતવાર કર્યા, પણ આત્માના સમ્યક જ્ઞાન વિના ભવના અંત ન આવ્યા. ભવના અભાવ કરવાની મોસમનો આ સમય છે. વાહ, હા, ભવના અભાવ કરવાની મોસમનો આ સમય છે. ગુરુદેવનો બોલ આવે છે, આ વરસાદ ના પડે તો, અત્યારે ચોમાસામાં વરસાદ ના પડે તો, તો આપણને મહિનો વરસાદ લંબાય તો આપણે શું કહીશું? વરસાદ બહુ લંબાય. ઉનાળામાં કહીએ અક્ષય ભાઈ આવું? ઉનાળામાં કહીએ? શિયાળામાં કહીએ? ચોમાસામાં કેમ કહીએ આપણે? વરસાદની મોસમમાં વરસાદ ના પડે તો આશ્ચર્ય, ગરમીની મોસમમાં ગરમી ના પડે તો આશ્ચર્ય, ઠંડીની મોસમમાં ઠંડી ના પડે તો આશ્ચર્ય. એમ ગુરુદેવનું કહેવું છે કે આ કાળ સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે, અને સમ્યક દર્શન પ્રગટ ન થાય તો આશ્ચર્ય છે. સમજે? સમ્યક દર્શન પ્રગટ, ખરી દુઃખની વાત થોડું એ નહીં લગાડતા, ગુરુદેવની આવી દેશના મળી અને બે પાંચ જીવોને સમ્યક દર્શન થયું ને, ખરેખર તો બે પાંચ જીવો રહી જવા જોઈતા હતા. ખરેખર તો બે પાંચ જીવો રહી જવા જોઈતા હતા. આવી ઉત્તમ દેશના અને આવી સરસ મજાની વાત સાંભળવા મળે ને, એ કહે છે કે વરસાદના કાળમાં વરસાદ ના પડે એમાં સમ્યક દર્શન પ્રગટ કરવાનો કાળ આવ્યો, અને આશ્ચર્યની વાત એ છે કે સમ્યક દર્શન જીવને નથી થઈ રહ્યું. આશ્ચર્યની વાત થાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, એ વાત કહી રહ્યા છે અહીંયા. હા, જુઓ, ભગવાન ભવનો અભાવ કરવાની મોસમનો આ સમય છે. નિયમ સારમાં દિવ્ય ધ્વનિને સકલ જનતાના શ્રવણના સૌભાગ્યનું કારણ કહ્યું છે ને. આવી પરમ અધ્યાત્મની ગંભીર વાતો એ તો હીરા માણેકના હારડા છે, એના મૂલ્ય શા બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો. એવી બધી વાતો છે ભાઈ.
અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદ.